నమో అధ్యాయాణం నమలోయే సౌవసాహూడం నమః సమయే సారాయ స్వానుభూత్యాచకాసతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చిదే. સમયસાર પરમાગમ આપણી સામે વિરાજમાન છે. સમયસારનું ગૂઢ રહસ્ય લઘુ સમયસારમાં એટલે ચઢાલામાં ગુરુદેવ આપણે સ્પષ્ટ કરી રહ્યા હતા, અને એ સ્પષ્ટતા પછી એક વાત બહુ જ સ્પષ્ટ થઈ જાય કે આત્માનુભૂતિ એટલે નિશ્ચય સમ્યક દર્શન, એ વગરનો કઈ પણ કઈ વસ્તુ હોય એ બધું બંધ માર્ગમાં જ આવે, મોક્ષ માર્ગમાં આવતો નથી. બરાબર ખ્યાલમાં આવે છે? હવે જ્યારે એ વસ્તુ મોક્ષ માર્ગમાં આવતી જ નથી તો મોક્ષ માર્ગમાં આવવાનો જે રિવાર્ડ છે, મોક્ષ માર્ગમાં આવવાનો રિવાર્ડ શું? એ આત્માનુભૂતિ, એ મોક્ષ માર્ગ. અને એ મોટો કામ થયો તો વસ્તુ વ્યવસ્થા તમને એક રિવાર્ડ આપે છે, એ છે નિર્જરા. નિર્જરા વ્યવહારથી વસ્તુ વ્યવસ્થા, તમને બહુ સારું કામ કર્યો, આત્માની સ્થિરતા મેળવી, અનંત કાલથી જે કામ કર્યો નહોતો એ કામ તમને કર્યો, તો એ નિર્જરા તેનો રિવાર્ડ છે. કર્મોની નિર્જરા કે નિશ્ચય મોક્ષ માર્ગમાં આવવાનો રિવાર્ડ છે, સન્માન છે, પારિતોષક છે. હવે જેને મૂળ કામ કર્યો જ નહીં અને એમ કહે કે ભાઈ મને પદ્મશ્રી આપો ને પદ્મભૂષણ આપો, પદ્મ વિભૂષણ આપો, તો એ ક્યાંથી મળે? આજે ગવર્મેન્ટ પાસે પણ તમે કોઈ પુરસ્કારની ડિમાન્ડ કરો તો ગવર્મેન્ટ પૂછે કે તમે શું કર્યો છે સમાજ માટે? હે, કઈ નથી, પણ રિવોર્ડ તો આપો ને, મને ગમશે. કેવી રીતે મળે ભાઈ? તમને ગમાડવા માટે થોડી હોય કઈ. તો જે તત્વમાં સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપની લીનતા થઈ અને સ્વરૂપની સ્થિરતા ને સ્વરૂપની લીનતા થયા પછી વસ્તુ વ્યવસ્થા કે છે તમે બહુ સારો કામ કર્યો, હવે અમે પ્રતિ સમય અસંખ્યાત ગુણાકાર રૂપથી હીન થતા જઈશું, હીન થતા જઈશું. આનો નિર્જરા કહેવાય. આ વસ્તુ કહેવાય દ્રવ્ય નિર્જરા. પુરુષાર્થી સ્વરૂપની લીનતાનો પુરુષાર્થ. હવે આ વાત, હવે જેને આ કામ થયો જ નથી, સંસારમાં બધું કામ કરે, આમ જોવા જઈએ ને કામ કરે સંસારમાં, અને આત્માનો રિવાર્ડ છે. આ વસ્તુ એવી છે કે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર આપણા ત્યાં કહે કે મેં મારા દેશ માટે ઘણું કર્યો છે, માટે તમે ભારત વતી અમને કઈ પુરસ્કાર આપો. બોલો, પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર એમ કે મારા દેશમાં બ્રિજ બનાવ્યા, આમ તો કઈ કરતો નથી, કરતો હોય તો એની વાત જુદી, મેં બહુ કર્યા, બ્રિજ બનાવ્યા, હોસ્પિટલ ખોલ્યા, સ્કૂલ બનાવ્યા, મેં મારા દેશમાં ઘણું કર્યો છે, માટે તમે મને શું કરો, ભારત વતી પુરસ્કાર આપો. ક્યાંથી મળે? પ્રશ્ન કહે છે કે તમે ભારત માટે કઈ કરો તો ભારતથી પુરસ્કાર મળે. હવે એમ જે જીવ હજી આશ્રો ને બંધનો માર્ગ ઉપર જ છે, પુણ્યના પાપને રાગની રચના કરીને સંસાર માટે જ બધું કરે છે, અને એ જીભ પોતાના પ્રિજુડાઇઝ માઇન્ડસેટથી એમ કહે કે મેં સંસાર માટે ઘણું કર્યું, માટે મને નિર્જરા આપો, તો જ્ઞાની કહેશે ભાઈ સંસારમાં કરેલા કાર્યનો ફળ પુણ્ય અને પાપના સંયોગ રૂપે તને મળી જશે, એની તું ચિંતા ના કર, પણ એનાથી મોક્ષ માર્ગનો ડગલો આગળ વધતું નથી. એ વાત છે, ખ્યાલમાં આવે છે કે નહીં? પ્રશ્ન એ છે, आत्मा माटे करशो, आत्मा थकी करशो तो आत्मानी स्थिरतानो फल जे निर्जरा छे प्राप्त थाय छे, अने आत्मा माटे नहीं करो, संसार माटे करो, शरीर माटे करो, शुभाव माटे करो तो एनो फल पुण्य पाप नो संसार रूपे ज मळशे। त्रणे काल आ व्यवस्था रही छे ने रहेवानी छे, कोई ना माटे आ व्यवस्था चेंज थवानी नथी। आ ख्याल मां आवे छे के नहीं? अरे आ वस्तु ने समझी ने तमे आ गाथा वाचजो। अज्ञानी ने लागे कि हूँ घणू करू छू, अने आ समकीति कहीं करतू नथी, तो एने निर्जरा थाय अने अमने निर्जरा थती नथी। आज रहस्य छे ए आ गाथा मां तमने आवशे। जो आपने गाथा ऊपर आवीए, पहलो कलश आपने लीधु तो हवे गाथा 193 आपने लईए। आ मळ्यो ने 303। आ हवे द्रव्य निर्जरानो स्वरूप कहे छे, बराबर मळ्यो? हा गाथा गुजराती में बदा वाची लीए, समय थोड़ू वच्चे आपणू। चेतन अचेतन उपभोग इंद्रियो वड़े, आचार्य भगवान नी आ बहु आम शू कहवाय कि विशेषता छे कि हर दरेक अध्याय नी पहले नंबर नी गाथा तो एवी होय कि अज्ञानियों ऊपर एटम बम नी जेम फाटे। खरे खरा तमे आ पुण्य पाप अधिकार गो अने पहला गाथा थी कम मम सु हम कुशीलम सो कम मम चावी जाने सुशीलम कहता मोदी सुशीलम जम संसारम प्रवेशदी, कि जे संसार मा प्रवेश कर एज अनादि थी पुण्य ने पाप ने राग नी बुद्धि वालो हतो, ए तो सारू छे सारू छे सारू छे एम करी करी ने अटक्यो तो, अने त्यां कुंद कुंद आचार्य देव प्रगटे अने भाई एने तमे शुभ मानो एने अशुभ मानो, जे संसार मा प्रवेश कराय एने केवी रीते शुभ को, एटले सीधा मुद्दा ऊपर आवे। निर्जराधिकार मा जे छे अज्ञानी अनादिकालीन संसार नी दृष्टि पुण्यना लोभ अने निमित्तनी अधीनता ने लईने बाहरनी क्रियामां शरीरमां रागादिमां पोतापणू करे छे, अने आ भूल आजनी नथी भाई, अनादिनी छे। आजे जे अमुक वस्तु कीधी ना, निमित्ताधीनता छे, पुण्यनो लोभ छे, संसारनी दृष्टि छे, आ अंदरमां मिथ्यात्वने लीधे आम घुलमिल गई छे। अने जगत में जेने कई करवु शू छे एनी दृष्टि शुभ राग ने देना परिणाम में जाए, अने जेने जगत में कई करवु नथी एवो निर्णय थाय एनी ज दृष्टि शुभ राग ने देनी क्रिया थी हटे अने आत्मा में आवे आत्मानुभव ने पामे, त्यारे पहला में पहले एने निर्णय थाय कि भगवान आत्मा आनंदमयी छे। आखी आखी पद्धति एवी थई गई छे। हवे जो केवी सुंदर गाथा मां कीधी आचार्य कुंदकुंद देवे कि उपयोगम इंद्रियहिम इंद्रियो वड़े जो अहीं गुजराती थी सम्यक दृष्टि जीव, एटले पहला नंबर आ घटे कोनामां, पहला नंबर ए वस्तु कोनामां घटे सम्यक दृष्टि जीव मां घटे। आने ऊपर आपणे आवीशुं एक बार सामान्य गाथानो अर्थ करीए, नहीं तो आपणे छल ग्रहण करवाना स्कोप घणा छे एमां। जो सम्यक दृष्टि जीव जे इंद्रियो वड़े अचेतन अने चेतन द्रव्योनो उपभोग करे छे ते सौ कोनो कारण छे? निर्जरानु कारण छे। आ वात अज्ञानी ने केवी रीते हजम थाय? ओहो एना मगज मां तो पछी समकीति ने नामे कोण आवे? ओ भरत चक्रवर्ती। केवा भरत चक्रवर्ती? आटला वैभव मां छे, छ खंड मां छे, आटली रानी छे, आवी खीर छे, आटला घोड़ा आटला हाथी, छ खंड मां युद्ध जीतवा जाए अने पाछू जे कई पण करे निर्जरानु कारण है? ओ अहींया भगवान नी दिव्य ध्वनि नो काल आव्यो अने भाई 60,000 वर्ष सुधी दिग्विजय माटे निकली गया। अज्ञानी नी નજર ક્યાં જાય પહેલા, પણ એમાં અમુક વસ્તુ બહુ ચોખવટ કરી દઉં. સૌથી પહેલા નંબરની વાત, આ પરિસ્થિતિ બતાવવા વાળી ગાથા નથી, આ પરિણામ બતાવવા વાળી ગાથા પણ નથી, આ માત્ર દ્રષ્ટિનો વિષય બતાવવા વાળી ગાથા છે, દ્રષ્ટિનો મહાત્મ્ય બતાવવા વાળી ગાથા છે. આપણે પ્રશ્ન એવું નહીં થવું જોઈએ કે આ કરે છે ને નિર્જરા થાય છે. આપણો પ્રશ્ન એ હોવું જોઈએ કે આવી પરિસ્થિતિમાં પણ શું એવો એની પાસે હોય છે જેને લીધે નિર્જરા થાય. પડી કે નહીં પડી, પોઈન્ટ સમજ્યા કે નહીં સમજ્યા? એક નાનકડી વાત તમને કહું, એનાથી તમને ખ્યાલમાં આવશે, બધી વસ્તુ ખ્યાલમાં આવશે ધીમે ધીમે. બહુ માર્મિક ગાથા છે, શાંતિથી સમજો, ફરીથી મારી વાતને ધ્યાનથી રાખજો કે આ પરિસ્થિતિ બતાવનારી ગાથા નથી. કેમ કે પરિસ્થિતિમાં તો કીધું જે કંઈ પણ કરે અને જે કરે તદનુસારી ભૂમિકાનુસારી પરિણામ પણ હોય, એટલે આ પરિસ્થિતિ બતાવનારી ગાથા નથી, આ પરિણામ બતાવનારી પણ ગાથા નથી, આ તો એ દ્રષ્ટિનો મહાત્મ બતાવનારી ગાથા છે કે જે ગાથાના એમ બતાવવામાં આવ્યું કે એવો શું એને અમૃતત્વ મળી ગયો કે જે અમૃતત્વના લીધે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવી મનસ્થિતિમાં એને અંદરમાં નિર્જરાનું ખાતો ચાલુ જ હોય ચાલુ જ હોય ચાલુ જ હોય. અમને એ દ્રષ્ટિની મહાત્મ્ય શોધવા, પરિણામની કોપી નહીં કરવાની, પરિસ્થિતિની કોપી નહીં કરવાની, કેમ કે એ બધું બ્લેન્ક લખ્યું છે. તમે ચક્રવર્તી જ કેમ વિચાર કરો છો? પરિસ્થિતિ તો નરકની પણ થઈ શકે કે ના થઈ શકે, બોલો. આમ વિચાર કરીને આપણે એમ, આ મસ્તમાં મસ્ત માર્ગ છે, આપણે ચક્રવર્તી બનીને મોક્ષ માર્ગે જઈશું, ઇન્દ્ર બનીને મોક્ષ માર્ગે જઈશું. અરે ભાઈ, અહીંયા એ ફ્લિંદી બ્લેન્ક છે, અહીંયા ત્રિયંચ હોય તો પણ નિર્જરા ઓછી ના હોય, નરક ગતિમાં શ્રેણીક રાજા છે તો એને નિર્જરા ઓછી નથી. મનુષ્ય પર્યાયમાં કોઈ ચક્રવર્તી મોટો રાજા બેહોવાન હોય એવો જ નિયમ નથી. કદાચ એવી દશા હોય જે સન્માનિત ના ગણાતી હોય તોય નિર્જરા થાય. આ ફિલિંદી બ્લેન્ક્સ છે, સમજો તમે, જેવી પરિસ્થિતિ હોય એમ. આપણે એક વન સાઇડેડ કેમ વિચાર કરીએ છીએ? વાહ, થોડુંક વિચાર કરીએ. એક એક્ઝામ્પલ આપણે લઈએ. આપણે આ સ્કિલ શીખવાની છે સંકેતીની, પરિસ્થિતિ કોપી નહીં કરવાની. દાખલા તરીકે આપણે મુંબઈમાં છીએ, બરાબર ને અક્ષયભાઈ? હવે મુંબઈનો ટ્રાફિક તો આપણે ખબર જ છે, નાની નાની જગ્યા જવું હોય હે તો કેવું લાગે તમને? સારું લાગે હે? 2 કિલોમીટરની રોડ જો અડધો કલાકમાં પસાર થાય તો કોને સારું લાગે? ક્યાં ચલાવવું સારું સારું લાગે? સારું તો હાઈવે ઉપર જ ચલાવવો લાગે. અત્યારે કેવો આનંદ થાય, અમારા અમદાવાદની સનાતલ ચોકડીથી તમે ચડો અને ભાવનગરની નારી ચોકડી સુધી પહોંચો, નવો રસ્તો બની ગયો ને, ક્યાં કેવો આનંદ આવે. એટલે આનંદ તો હાઈવે ઉપર ચલાવવામાં આવે છે. પણ હવે પરિસ્થિતિ વસાત તમે મુંબઈના ભયંકર ટ્રાફિકમાં ભરાવી ગયા, સમજા કે નહીં સમજા? હવે તો ટ્રાફિક મેં ભરાવી ગયા તો શું કરશો? પારકાનો બગાડ કરશો? પોતાનો બગાડ કરશો? કે જે પરિસ્થિતિ છે ત્યાં પોતાની સ્કિલ વડે શાંતિથી રોડ પસાર કરશો? બોલો, શું ચોઈસ છે તમારી? હું તો હવે એક્સિડેન્ટ કરી દો તો એમ ના કહો ને કે ભાઈ અમે શું કરીએ, અમારે સામે બહુ ટ્રાફિક હતો તો આમ અથડાવી દીધી, પારકાનો બગાડ કર્યો, કા પોતાનો બગાડ કર્યો? ના, બગાડ નથી કર્યો, ના પારકાનો ને પોતાનો. અચ્છા, પછી એ ટ્રાફિક તમારી ચોઈસ છે કે ઈ ચાન્સ છે કે કર્મનો એ જાતિનો સંયોગ છે? બરાબર, એ આપણી ચોઈસ નથી. જો ચોઈસ ની વાત આવે તો પછી તમને કયો રોડ ગમશે? જે મેં તમને કીધું, સનાતલ ટુ નારી ચોકડી. સમજ્યા કે નહીં સમજ્યા? સોનગઢમાં મોક્ષ નો હાઈવે બતાવ્યો છે, હવે સોનગઢ જવાનો પણ સરસ હાઈવે થઈ ગયો. આમ કરે કે મને તો આમ હમણાં જ ગયો હતો થોડાક દિવસ પહેલા, આમ મન ગદગદ થતો હતો. હા, અને એ જ વિચાર મારા મનમાં આવ્યો કે પુણ્યનો પ્રતાપ કેવો, કે જે મોક્ષનો માર્ગ સોનગઢની ભૂમિ પરથી પ્રગટ થયો અવરોધ વગરનો, એ ભૂમિ સુધી પહોંચવાનો માર્ગ પણ કેવો થઈ ગયો, અવરોધ વગરનો. હે, આ છે ને, બધા ગયા હશે. હા હા, ખબર પડી કે નહીં પડી શું કહું છું. એટલે ચોઈસ તો આપણી કઈ છે, આ જ હાઈવે ની. પણ હવે ત્યાં ઉડીને થોડી જવાય, હવે જે પરિસ્થિતિ છે તો છે. તો એ સમયે ડ્રાઈવરની શું ઈચ્છા હોય, કે પરિસ્થિતિ જેવી છે છે, પણ મારી પાસે ડ્રાઈવિંગ સ્કિલ છે, મારી પાસે ગાડી ચલાવવાની આવડત છે, અને એ આવડતને લીધે ગમે તેવો ટ્રાફિક હોય, આપણે તો આપણું એબીસી જ કરવાનું છે ને, બીજું ક્યાં કરવાનું છે. અને એ સ્કિલને લીધે એ શાંતિથી પરનો કે પોતાનો નુકસાન કર્યા વગેર ધીમે ધીમે, સજ્જન હોય તો ધીમે ધીમે ચાલે ને, આ કુળિતજી હોય તો બૂમ બરાટા કરે, હોર્ન વગાડે, આમ કરે તેમ કરે. તમે જો ક્યારે જે જેટલું તમે ટ્રાફિક ઉપર ઉભા ઉભા તમે જોતા હો, વ્યક્તિની મનસ્થિતિ તમને ખબર પડી જાય. આમે હાલ હોર્ન વગાડવાથી આમ કરવાથી કઈ થતો નથી, પણ એને શાંતિ મળતી નથી, માટે આમ 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 કરતો જાય. સજ્જનજી કે ભાઈ હવે છે જે છે, ભરાયા છે તો ભરાયા છે, ભરાયા છે તો ભરાય છે. આ મારી કોઈ ચોઈસ નથી, મારી કોઈ ઈચ્છા નથી, મને આ રોડ ઉપર આવું નથી, પણ આવી ગયા છીએ તો શું કરીએ, શાંતિથી ચલાવીશું. એમ સંકિતીને કોઈ પૂછે કે ભાઈ તમને રાજા બનવું છે, ભાઈ આ મારી કોઈ ચોઈસ નથી. ભરતને પણ પૂછો કે ભાઈ તમને દિગ્વિજયનો એક ગજબ છે, ચાઈક સંકિતી ભરત હતા, એ જ દિવસે પરમાત્માને કેવલ જ્ઞાન થયો, એ જ દિવસે ચક્રરત્ન પ્રગટ્યો, પુત્રરત્નની પણ ઘટના આવે. હવે કોઈ પણ જીવ, આપણા જેવા સામાન્ય વ્યક્તિ પણ આ છોડીને જવાય નહીં, પણ શું કરીએ, આ ચક્રરત્ન ડોક્ટર સાહેબ ભરતના અંતરધમને છાતી સે આ છે કહીને વળગી ગયો અમને એમ લાગે. હવે શું કરીએ, નિદત્તિ નિકાચિત પુણ્ય છે, એને ભોગવવું પડે. એમ જેમ પાપનું ફલ ભોગવવું પડે ને, એમ નિદત્તિ નિકાચિત પુણ્યનો ફલ પણ ભોગવવું પડે. આ ચક્રરત્ન વેટ ના કરે એમ થાય. તો જવું પડ્યું, પણ આપણે એમ દેખાય કે 60,000 વર્ષ સુધી એ યુદ્ધમાં ગયા, પણ ત્યાં મિનિમમ ઓછામાં ઓછો 1,20,000 વાર એમને આત્માનુભૂતિ કરી હતી, એ દેખાયો. અને એ કોઈ દિગ્વિજય દિગ્વિજય નહોતી ભાઈ, એમાં પારિવારિક સંબંધે બંધતા હતા, પોલિટિકલ મીટિંગ્સ પણ ચાલતી હશે, બધું હતું. પણ એ બધું વચ્ચે પણ એવું એમની શું દ્રષ્ટિ હતી કે એ 60,000 વર્ષ દરમિયાન ઓછામાં ઓછો 1,20,000 બાર, આપણે એટલી તો ગણતરી રાખીએ કે 6 મહિનામાં 1 બાર આત્માનું ભવન, 60,000 વર્ષ દિગ્વિજયનો કાળ, એટલે વર્ષમાં ઓછામાં ઓછું 2 બાર. અને એ પણ સમજો 60,000 વર્ષમાં જે 96,000 વિવાહ થયા ને, એમાં એ બધા વિવાહ દિગ્વિજયના ટાઈમે થયા છે. એટલે રોજ દરેક વર્ષે વિવાહ પણ થતો હોય, સંતાનો થતી હોય, કેટલી મીટિંગ, આજે મોદીજી બહાર જાય તો એક એક મિનિટનો શેડ્યુલ ફિક્સ હોય કે ના હોય, આની જોડે આમ મળવાનું. અને એવો નથી, આપણે બહુ હાઇપોથેટિકલ વિચારીએ છીએ, એ રાજા હતા, અને રાજા હતા તો રાજકીય પ્રોટોકોલનો પાલન કરતા હતા, મીટિંગ્સ ગોઠવાતી હશે, જે કંઈ પણ ઔપચારિકતા, ભેટ લે વેચ બધું થતું હશે. પણ એને વચ્ચે, બધી વચ્ચે જો સંકિતીને પૂછો, ભાઈ ઓહો હો હો, આ શું બધું તમારી ચોઈસ છે, આ તો અમે ટ્રાફિકમાં ભરાઈ ગયા છીએ એમ કહેશે. આ પુણ્યનો ટ્રાફિક છે. કયો ટ્રાફિક છે? પુણ્યનો ટ્રાફિક છે. હવે એમાં અમે શું કરીએ, ભરાઈ ગયા છીએ, અમારી ચોઈસ નથી. તો અમે શાંતિથી પોતાનો બગાડ કર્યા વગર અને પારકાનો બગાડ કર્યા વગર પોતાની સ્કિલથી, તમને જો સંયોગ સારું લાગ્યું તો તત્વ નિર્ણય જ બરાબર નહીં. વિચાર કરો, સંયોગ છ ખંડોનો વૈભવ, કયો તત્વ? અજીવ તત્વ. અજીવ તત્વ જ્ઞેય છે કે સારા છે? અને જો આ પોઈન્ટ ઓફ વ્યૂથી ચક્રવર્તી ખ્યાલમાં આવ્યો તો પછી હે ને ગે ને ઉપાધે માની લીધું, અને જેને જ્ઞે ને ઉપાધે માન્યું તો એ ઉપાધે તત્વાત્મા તો એ ક્યાં ગયો? અને એના સંયોગમાં રાગાદી ભાવ એ સારા લાગ્યા તો પછી એ કયા તત્વના અંદર? આશ્રવના. એ કયા તત્વ છે? હે. તો જેને હે ને ઉપાધે માની લીધું એ ક્યાંથી થાય? અરે લૌકિકમાં પેલા જયારે પાણી ઓછું આવતું હતું, નાવાનો પાણી ને પીવાનો પાણીમાં બહુ ભેદ થતો હતો. જયારે લોકો ભરી ભરીને લાવતા ને પીવાના પાણીથી કોઈ નાવા જાય ને તો ઘરમાં આ તમને ખબર નથી પડતી, અમે ક્યાંથી ખેંચી ખેંચીને લઈએ તમારા નાવા માટે લઈએ. જયારે કુવામાંથી પાણી, પીવાનો પાણી અને નાવાનો પાણી એ બંને વચ્ચે કેટલો ફેર રહેતો હતો. પીવાનો પાણી દૂધની જેમ વપરાતો હતો. એમ આ એ લોકોને તો ખબર હશે જે સુરેન્દ્રનગર બાજુ રહેતા હોય પેલા, હે કેટલી તકલીફ. મને તો ઘણા કહે ને જે અમદાવાદના, કેટલી બધી તકલીફ થતી હતી. બાકી બધા કામ પહેલા નદી ઉપર કરી આવો, પીવાનો પાણી જ ઘરે લાવવા. હા વિચાર કરો. તો જયારે પીવાનો પાણી ને નાવાના પાણીનો વિવેક રાખે, એ હે તત્વ ને ઉપાદે તત્વ નો વિવેક ના રાખે. હે હા હા. તો એ જે ભાવ થયા એ સારા લાગ્યા તો હે ને ઉપાદે માણી લીધો. અને હજી મને એક મનમાં પ્રશ્ન થાય છે, આપણા કેટલા પર્સેન્ટ ચક્રવર્તી ને ઓળખીએ છીએ ભાઈ સાહેબ? કેટલા પર્સન્ટ? એટલે ભરત ચક્રવર્તી ની જ વાત કરીએ, ભરત ચક્રવર્તી ની ટોટલ આયુ કેટલી હતી? કઈ વાંધો નહીં, હું જાણા, તમે કેવલ આ ફિગર કેવલ કન્સિડર કરજો, એનાથી તમને બહુ જ ખ્યાલમાં આવશે. 84 લાખ પૂર્વની આયુ હતી. હવે રાજપાટ નો કાલ કેટલું હતું અને રાજકુમાર અવસ્થાનો કાલ કેટલું હતું? ફરીથી, રાજપાટ એમનું 77 લાખ પૂર્વ આયુ કેવી ગઈ? રાજકુમાર કાળમાં. 6 લાખ પૂર્વ રાજાના કાળમાં અને 1 લાખ પૂર્વ કેવલી કાળ. હવે પર્સન્ટેજ કાઢો, 90.1%, 91 પોઈન્ટ સમથિંગ કાળ કેવો રહ્યો? રાજકુમાર. રાજકુમાર એટલે ભગવાન આદિનાથ જયારે ગ્રસ્ત અવસ્થામાં હતા, રાજા ઋષભનાથ એમની છાયાની જેમ, કઈ પદ નહીં, કઈ કાર્ય નથી, જી પિતાજી, જી પિતાજી, જી પિતાજી કરી કરીને જીવન કાઢ્યો. કેટલો વર્ષ? 90. આપણે પર્સન્ટેજમાં આવી જઈએ. હવે 90% પોતાનો જીવન, 91 પોઈન્ટ સમથિંગ આવશે, કઈ 91 પોઈન્ટ સમથિંગ, 6% જીવન એમને કેવી રીતે કાઢ્યો બોલો? જી પિતાજી. આજે છોકરો 20 વર્ષનો થઈ જાય ને એની સલાહ ના લો તો પિતા શું, છોકરો શું કે? અમે મોટા થઈ ગયા, તમે અમને કઈ પૂછતા નથી, તમે નવો ઘર લઈ લીધો અમને પૂછ્યો નથી, આ બિઝનેસમાં ડેવલપમેન્ટ કર્યો અમને પૂછ્યો નથી બોલો. એ ભરતને આપણે બહુ ઓછી રીતે ઓળખીએ છીએ. જે ભરતની આપણી જાણીએ છીએ ને એ એમનો જીવનનો ઓનલી 7% પાર્ટ છે. અને નિર્જરા કેટલા ટાઈમે થઈ બોલો? એમની 7% ટાઈમમાં જ નિર્જરા થઈ કે 99% ટાઈમે એમની નિર્જરા થતી રહી? એટલે એમને ક્યારેય શિકાયત નહોતી. આજે તમે કલ્પના કરો, 90 તમારી 100 વર્ષની આયુ હોય અને 90 વર્ષ તમે આમ પિતાની છાયામાં ચાલો તો અંદરમાં આમ થઈ જાય કે જો આટલા મોટા થઈ ગયો તો હજી મને કઈ હક નહીં મળ્યા, હજી મને કોઈ પૂછતો નથી, હજી મને કઈ આમ કરતો નથી. અને ભરતને એ બાબતમાં કઈ વિષાદ નહોતો. એટલા માટે એમની નિર્જરા ચાલતી. અને પછી ક્યારે એવી પણ વાત ન કરે, એમને તો તીર્થંકર થવાનો છે તો હજી ખબર નથી પડતી નીલાંજના નું નૃત્ય સભામાં ચાલે છે. હા હા, ભરતને સમજો પ્રભુ, નહીં તો ભરાઈ જશો. ખ્યાલમાં આવ્યા શું કીધું? ભરતને સમજો, નહીં તો ભરાઈ જશો. આપણે ગમતું ભરત આપણે શોધી લઈએ છીએ. ગમતું ભરત કયો? હે, 60% હિસ્સા જે એના જીવનનું છે. હવે એ ભરતની આપણે બહુ કલ્પના કરી, હા હા જો કેવા સરસ, આટલા વૈભવ, આટલા પછી તો આમ એટલું ભાવપૂર્વક કે ને, આટલા ઘોડા ને આટલા હાથી બધું છે, તો એ નિર્જરા. તો આપણી એક બે થઈ ગયા તો ક્યાં આપણી નિર્જરા અટકી જવાની છે? એવું મનમાં વિચાર કરે. પણ એ ફિલિંદી બ્લેન્ક છે. એ જેમ ભરતની નિર્જરા થઈ રહી છે, એમ શ્રેણિકની પણ નિર્જરા થઈ રહી છે. જો સંયોગથી તમે નિર્જરાની ઈચ્છા કરતા હો તો બોલો તૈયાર છો કે શ્રેણિકની જેમ નિર્જરા કરવાની છે? હે બોલો, શ્રેણિકની જેમ ખબર પડી છે ને, ક્યાં છે રાજા શ્રેણિક અત્યારે? નરકમાં. 84,000 વર્ષ સુધી રેલવે પ્લેટફોર્મ ઉપર કે એરપોર્ટ ઉપર કે કોઈ એવી જગ્યા જ્યાં રહેવા કાવાની સારી સગવડ ના હોય, ત્યાં 84 કલાક આપણે કાઢવા મળે. 84 કલાક સુવિધા વગર, ઇલેક્ટ્રિસિટી વગર, અરે બીજું બધું તો મૂકો, અત્યારે ઇન્ટરનેટ વગર બધું મૂકો, ચલો એક જ વસ્તુ મળે. કઈ? ઇન્ટરનેટ વગર ઊંચા નીચા થઈ જશે. ક્યાંય યાદ આવવું જોઈએ ને કે કઈ પણ, અરે ભાઈ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. આ નિર્જરા કેવી રીતે? આ દ્રષ્ટિનો જોર સમજવાનું છે. શું સમજવાનું છે? દ્રષ્ટિનો જોર. પરિસ્થિતિ અમારી ચોઈસ કરેલી નથી. અમે ટ્રાફિકમાં ભરાવ્યા છીએ, અમારી ચોઈસ નથી. પણ શું કરીએ ભાઈ, પૂર્વનો ઉદય, વર્તમાની સંયોગ અને એ પળે સમય એ પરમાણુઓની જેવી યોગ્યતા છે તે એ પ્રમાણે અમે ભરાઈ ગયા છીએ. અમારી ચોઈસ નથી. પણ ચોઈસ ની વાત કરવામાં આવે તો એક જ છે, ક્યારે કબ ધન્ય શું અવસરે પાઉં જબ નિજ મે હી રામે જાઉં. અથવા અપૂર્વ અવસર જે આપણે કહે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ ચોઈસ છે મારી. ટ્રાફિકમાં ભરાઈ ગયા શું કરી? અમે ટ્રાફિક કર્યો નથી, ટ્રેફિકમાં જાતે ગયા નથી. અને કોઈ બીજો રસ્તો હોત તો પકડી લે, પણ એક જ રસ્તો છે જવાનું, બીજો નથી. તો જઈએ છીએ ને, શાંતિથી જઈએ છીએ. હવે જો, હવે એમાં તમને શું દેખાય? ડ્રાઇવિંગની સ્કિલ. હવે ડ્રાઈવર ત્યાંથી બધું આમ સુરક્ષિત રોડથી પસાર કરીને ઘરે આવે તો પછી શું કહેશે? બહુ મજા આવી હા આજે તો, સાચવીને લઈ આવ્યો તો મજા આવે. એ કે બસ હવે છૂટ્યો, બીજી વાર આવો રસ્તો ના મળે તો સર. હે હવે તમે શાંતિથી, પુણ્ય અને પાપનું ટ્રાફિક આપને મળ્યો, સમકીતીને પણ મળ્યો. સમકીતીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે વાત કરીએ. હવે સમકીતી જ્યારે પુણ્ય પાપના પચડ્યાથી બહાર જઈને આમ વિચાર કરો કે એ જ ભરત છે, એ જ ભરત જયારે બધા પ્રોટોકોલ પતાવીને પોતાના કમરામાં આવતો હશે તો શું વિચાર કરતો હશે? હે પ્રભુ, આ કેવો જંજાલ મને મળી ગયો. મને તો એક પરમાણુ નો મમત્વ નહોતો અને સામે 6 ખંડ માથે પડ્યો. હા, એ ચક્રવર્તી ભરત નહીં, જ્ઞાની ભરતની દ્રષ્ટિ જો. એ જયારે સામાયિકમાં બેસતા હશે, ઓહો હો 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 હો, ભરતેશ વૈભવકાર લખે છે કે ભરત સ્વામી જયારે સામાયિકમાં બેસતા હતા અને એમની સાથે એમની રાણીઓ પણ બેસતી હતી શ્વેત વસ્ત્રમાં બધા, એમ તો ધ્યાનમાં એવી રીતે ડૂબી જતા હતા કે એમનો શરીર એટલો શિથિલ થઈ જતો કે હાથમાંથી વીંટીઓ નીકળીને પડી જતી હતી. આ આવી સ્થિરતા આવી સ્થિરતા આવી સ્થિરતા આ ભરત છે એ નિર્જરા કરી રહ્યો છે એ નિર્જરા કરી રહ્યો છે છે ખંડ જનારી પરણતી એ પર છે ખંડ ને જીતનારી જે પરણતી છે એ પરણતી ને તે પોતાનો ગણતો જ નથી એ તો પોતાના અખંડ માં સ્થાપિત ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિને જ પોતાનો ગણે છે અને જેની આ અખંડમાં એ સ્થાપના છે એને છે ખંડ મળી ગયા તોય વાંધો નથી નથી મળ્યા તોય વાંધો નથી આ અને એ સ્વરૂપની લીનતા એ જે પ્રગટ થઈ એ શુદ્ધતા નો પ્રભાવ એવો છે કે જ્યારે શુદ્ધતા પ્રગટ થાય ત્યારે નિર્જરા થાય થાય ને થાય જેમ જેમ સૂર્યનો ઉદય થાય ચાહે શિયાળો હોય ચાહે ચોમાસો હોય ચાહે ઉનાળો હોય અંધકાર દૂર જાય જાય ને જાય આવે છે કે નહીં વાત સમજાય કે નહીં સમજ્યા એ શુદ્ધતા છે જ્ઞાન અજ્ઞાન ને ખબર નથી પડતી આટલું ભોગે છે ને નિર્જરા આટલું ભોગે અમે પણ આવું કરીશું અરે ભાઈ તને શું દેખાય સોગાનીજી પણ ઘણી વખત કે છે ઓહો આ બધા લોકો આમ કે ઘરગસ્તી ના કામ આ તો બધું જ્ઞાન નો જ્ઞેય છે જ્ઞાન નો જ્ઞેય છે જ્ઞાન નો જ્ઞેય છે જ્ઞાન નો જ્ઞેય જ્ઞાન નો જ્ઞેય જ્ઞાન નો જ્ઞેય કહે છે પણ જ્ઞાન તો દેખાતું નથી જ્ઞેય અજ્ઞેય દેખાય છે સમજા કે નહીં સમજા આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ જે સોગાનીજી નો અદભુત ગ્રંથ છે ત્યાં એ ટકોર કરે કે બધા આમ બોલતા શીખી ગયા છે આ બધું તો જ્ઞાન નો જ્ઞેય છે જ્ઞાન નો જ્ઞેય છે પણ દેખાય છે તો ગે જ્ઞાન ક્યાં દેખાય છે એમાં શું લખ્યું છે જ્ઞાન નો જો અમુક શબ્દો છે હું તમને શું સમજ થઈ રહ્યો બે મિનિટમાં તમે બે ચાર શબ્દો નો પરિચય આપું જ્ઞાન નો જ્ઞેય નો જ્ઞાન જે લુબ્ધતા જ્ઞેય ગ્રસ્તતા જ્ઞાનના જ્ઞેયમાં પરિસ્થિતિ ગમે તેવી બદલાય ફરક નથી પડતો કેમ કે મુખ્યતા કોની છે જ્ઞાનની છે જ્ઞાન નો ગી ભાઈ આ કેમેરા છે ને કેમેરા નો સબ્જેક્ટ હવે તમે 50 લોકો છો તો જાણી લીધું 5 છો તો જાણી લીધું કોઈ ના હોય તો જાણી લીધું કેમ કે આ કેમેરા એ થોડી કહે છે કે પિક્ચર હું છું એ તો કેપ્ચર કરનારો હું છું તો જ્ઞાન નો ગી કેવો હોય એ ભરતને લગાડો રાજકુમાર હતા તો એ બધું જ્ઞાન નો જ્ઞેય હતો રાજા થઈ ગયા તો એ જ્ઞાન નો જ્ઞેય છે એક પટલાની હતી તો એ જ્ઞાન નો જ્ઞેય છે 6 એટલી હતી એ પણ જ્ઞાન ના જ્ઞેય છે એટલે જ્ઞેયોના પરિવર્તનથી જ્ઞાયકમાં પરિવર્તન આવતો નથી એમ જાણી જે જ્ઞાયક ની સન્મુખ રહે એને કહેવાય જ્ઞાન નો ગેય અને જ્ઞેયોનો પરિવર્તન તમને નડે કાલે સભામાં વધારે લોકો હોય ને મને ગમે ઓછા લોકો હોય મને ના ગમે એટલે કોનો પરિવર્તન થયો જ્ઞાન નો પરિવર્તન થયો કે જ્ઞેયો નો પરિવર્તન થયો 8-14 નો ભોજન ના ગમે અને બાકી બધા દિવસો નો ભોજન ગમે હે એ જ્ઞાન નો જ્ઞેય નથી રહ્યો એ જ્ઞેય ની મુખ્યતા થઈ ગઈ અને પછી જ્ઞેય લુપ્તતા કે એ ના હોય તો પછી બુદ્ધિપૂર્વક એ જ્ઞેયોને ફેરવવાનો પ્રયાસ કરે ના ના આવું થોડી હોવું જોઈએ આમ કરવું જોઈએ એ જ્ઞેય લુપ્તતા અને બધા પ્રયાસ કર્યા છતાં પણ જ્ઞેય ના બદલાય તો એમાં જ મંડ્યો બતાવો આમ થઈ ગયો આજે એમ કરવું પડશે અષ્ટમી નથી આજે તો કષ્ટમી છે અષ્ટમી નથી આજે શું છે કષ્ટમી છે મને તો એ કહેવાય ગેની ગ્રસ્તતા આપણે નક્કી કરવાનું છે આપણે આપની દશા કઈ છે જ્ઞાન નો જ્ઞેય બને છે જ્ઞાનની મુખ્યતા ગેનો જ્ઞાન થયો જ્ઞેયની મુખ્યતા જ્ઞેયની પાછળ આળાવાળા પ્રયાસ કર્યા જ્ઞેયની લુપ્તતા અને પ્રયાસ કર્યા છતાં પણ બદલાયો નથી ને જે નથી એની તમે કલ્પના કરીને બેસો છો એ કહેવાય ગેયની ગ્રસ્તતા પ્રભુ તમે ગૃહસ્થ છો, ગ્રસ્ત નથી. ગૃહસ્થ એટલે ઘરમાં રહેનારો, અને ગ્રસ્ત એટલે એનાથી હેરાન પરેશાન. સમકીતિ ગૃહસ્થ હતા, ગ્રસ્ત નહોતા. ગૃહસ્થ વ્યક્તિ નિર્જરા કરે, પણ ગ્રસ્ત વ્યક્તિ તો ઘર છોડીને જાય તો એ બંધના માર્ગે જ જાય. આ ખ્યાલમાં આવે છે કે નહીં? સમજો જરા વસ્તુને ગંભીરતાપૂર્વક સમજો. એ અહીંયા કહે છે સમકીતિ જીવ. હા, સમકીતિ જીવ. એક ઓર બહુ નાનકડા વાતથી તમને આ વાત ખ્યાલમાં આવી જશે. બોલો, કેટલા, જેમ કે બર્નમાં આપણે કહીએ ને, કેટલા ટકા બર્ન થાય તો જીભ મરી જાય, અને કેટલા ટકા બર્ન ન થાય તો જીભ ના મરે? આમ કહેવાય, અમુક અમુક પર્સન્ટેજ, 70% બર્ન બોડી થઈ ગઈ, 80% થઈ ગઈ. એમ ડૂબવામાં, પાણીમાં ડૂબે ને, હું તમને કેટલા ટકા ડૂબે તો આદમી મરી જાય, અને કેટલા ટકા ના ડૂબે તો મરી બચી જાય, એવું ટકાવારીથી કાઢી શકો? બે કન્ડિશન છે. એક માણસ આખો ડૂબેલો છે, પણ ઓનલી એની નાક બહાર છે. આમ નાક બહાર છે, નાક. હવે ડૂબશે, મરી જશે કે બચશે? હે? અને બીજો માણસ છે જે આખો બહાર છે, પણ કોઈને શું કરી, પરાણે એની નાક અને મોં પાણીમાં નાખી દો, હવે મરશે કે બચશે? હવે ગણિત શું કહે છે? ગણિત કહે છે કે આ 95% ડૂબેલો હતો, એની મરવાની પોસિબિલિટી વધારે, અને આ 5% ડૂબેલો હતો, એની બચવાની પોસિબિલિટી વધારે. પણ વિજ્ઞાન શું કહેશે? કે આ 95% ડૂબેલો માણસ બચી ગયો, કેમ કે જીવનનો જે કારણ હતો એનો બહાર હતો, અને પેલો જે 95% નહીં ડૂબેલો માણસ મરી ગયો, કેમ કે જેનાથી એનો રેસ્પિરેશન સિસ્ટમ ચાલતો હતો, એવા મોઢા અને નાક એ શું થઈ ગયા હતા? ડૂબી. એ છે વિતરાગ વિજ્ઞાનની દ્રષ્ટિ, ઓર રાગી ઓર અજ્ઞાનીની દ્રષ્ટિ. ખબર પડી કે નહીં પડી? નિર્જરાનો રેસ્પિરેશન સિસ્ટમ શું છે? નિર્જરાનો રેસ્પિરેશન સિસ્ટમ સંયોગ નથી, પરિણામ નથી, શુદ્ધતાની દ્રષ્ટિ. અને શુદ્ધતાની દ્રષ્ટિપૂર્વક જે શુદ્ધ સ્વભાવની ધારા ચાલી ને, એ નિર્જરાનું કારણ છે, એ સમકીતિ પાસે છે. એટલે 95% કદાચ એ બહારના યોગ ઉપયોગની પ્રવૃત્તિમાં એમ દેખાતું હોય તો એ મોક્ષ માર્ગમાં સર્વાઈવ કરે, આગળ વધે, જીતે રહો. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એ જ્ઞાન ગગનમાં શ્વાસ લેતો નથી. એને નાક અને મોઢો શું છે? રાગ અને દેશના અજ્ઞાનતામાં ડૂબેલા છે. બહારમાં શરીરથી વ્રત કરે, પાલન કરે, આમ કરે, તેમ કરે, જગત એમ કહે, ગણિત વાળો એમ કહે કે આને બચવાની પોસિબિલિટી વધારે અને આની ડૂબવાની પોસિબિલિટી વધારે. પણ વિજ્ઞાન કહે જે અંગ તમને જીવાડે છે એ અંગને બહાર રાખો, તમે ગમે તેટલા ડૂબ્યા હોય તમને વાંધો નહીં. પાણી તો ડૂબાવનારો જ છે, પણ આમાં સ્કિલ શું છે? ડૂબતા છતાં આ નાક ઉપર રાખવાની. એમ સંસાર તો ડૂબાવનારો જ છે, પણ જ્ઞાની સંસારમાં રહે છે, શ્વાસ જ્ઞાન ગગનમાં લે છે. આપણે જ્ઞાનની વાત કરતા પણ શ્વસન તો સંસારનો લઈએ છીએ, એટલો આપણો મોક્ષ માર્ગ રૂંધાઈ જાય, નિર્જરા થતી નથી. અને પેલો ગમે તેવી હોય, જેમ કે જ્ઞાની ભરત, જ્ઞાની ભરત બાય ચાન્સ સટખંડમાં છે, જ્ઞાની સૈનિક બાય ચાન્સ નરકમાં છે, જ્ઞાની ભોગભૂમિયા ત્રેંચ મનુષ્ય બાય ચાન્સ ભોગભૂમિમાં છે કે કર્મભૂમિમાં છે, જ્ઞાની બધા દેવ એ બાય ચાન્સ ભોગાદીમાં છે, પણ અંદરમાં તો એમની એક જ વસ્તુ છે કે આ મારી નથી, આ મારી નથી, આ મારી નથી. આ જે એમનું શ્વસન તંત્ર છે એ એમને નિર્જરાના માર્ગમાં જીવંત રાખે. અહીંયા જ ગણિત અને વિજ્ઞાનના અંતરથી લોકો ફેલ થઈ જાય. આપણે ગણિતની દ્રષ્ટિથી જોઈએ, ટકાવારી કાઢીએ, પણ વિતરાગ વિજ્ઞાન કહે છે પ્રભુ એક ટકો અંગ છે ને એ જીવવા માટે કારણ છે, બાકી બધું તો અન્યત્ર. ખ્યાલમાં આવે છે ને? વિશેષ આપણે ચર્ચા કાલે કરીશું. હે,
સહજાનંદી સુદ સ્વરૂપ.